તારીખ 23/10/1983 શ્રી પરમાગમ સાર બોલ નંબર 374 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 190
અરે ભાઈ, તું રાગાદિ નિર્લેપ સ્વરૂપ પ્રભુ છો, શું કહે છે? આત્મા ચૈતન સ્ફટિક છે, વિતરાગ મૂર્તિ છે, તેમાં કશાયનો અભાવ છે. અવસ્થામાં કશાય પણ થાય છે, તેનાથી મૂળ સ્વરૂપ લેપાતું નથી.
બરોબર.
અથવા અવસ્થાનો કશાય એ આત્માની કાયમી ચીજ નથી.
બરોબર.
મૂળ વસ્તુ નથી. ક્ષણિક છે, સમયે સમયે ઉત્પન્ન થઈને ટળી જાય છે. પોતે પોતાના સ્વરૂપ અસ્તિત્વને અવલોકે તો નિર્લેપ પોતે છે, લેપાતો નથી એવું જોવામાં આવે છે. તું રાગાદિથી નિર્લેપ સ્વરૂપ પ્રભુ છો, અનંત ગુણનું ઐશ્વર્ય છે આત્મામાં, પોતાનું પ્રભુત્વ છે, ક્યાંય પણ દીનતા કરવી પડે એવી ખામી, એવી ક્ષતિ, એવી આવશ્યકતા, જરૂરિયાત સ્વરૂપને વિશે નથી. એવું મહાન પરમાત્મા છે. કશાય આવે તેને જાણવો તે તારી પ્રભુતા છે. કશાયમાં તન્મય થઈ જવું, કશાયમાં લેપાઈ જવું, અશુભરાગ કે શુભરાગના હીણા પરિણામ રૂપ પોતાનો અનુભવ કરવો, એટલો જ માત્ર પોતાનો અનુભવ કરવો, એમાં પ્રભુતા નથી, એ તો દીનતા છે. એનાથી ભિન્ન રહીને કશાય કણ ઉત્પન્ન થાય તો પણ તેનાથી ભિન્ન રહીને જાણે એવી એની પ્રભુતા છે. જુદો પડીને જાણે એવી એની પ્રભુતા છે. લીપાઈ જાય, ભળી જાય, એમાં પ્રભુતા ન રહી. પોતાની શક્તિના ભાન વિના એકાંતે દિન પણ ઉત્પન્ન થાય છે. દ્રષ્ટાંત આવે છે દોલતરામજીના પદમાં, જ્યો સુખ ન ભચાલ વિસરી નલિની લટકાયો. જીવતા પોપટને જે પકડે છે એનો આ એક યુક્તિ છે કે કોઈ જગ્યાએ ભૂંગળી પરોવીને ઝાડ ઉપર પોપટને ખાવાના ફળની જગ્યાએ એ ભૂંગળી ઉપર બેસે ને ફળ ખાય એવી સ્થિતિમાં એ ભૂંગળી ગોઠવવામાં આવે છે. પોપટ લંબાય છે એ ફળ ખાવા માટે, ત્યાં ભૂંગળી ફરી જાય છે નીચેની. એ તો ફરતી ચીજ છે, ફિટ નથી. ખૂલતી ભૂંગળી મૂકવામાં આવે છે. એ ભૂંગળી જેવી ફરે છે એટલે પોપટ થઈ જાય છે ઊંધો. ઊંધો થાય છે એટલે હું પડી જઈશ, અને પડી જઈશ તો મરી જઈશ એવી બીકે એના આંગળા બિડાઈ જાય છે ભૂંગળી સાથે. ત્યારે એ લટકાઈ જાય છે, એને પકડી લે છે. એ કાળે ક્ષણિકમાં, એ ક્ષણિક અવસ્થામાં એ ભૂલ્યો છે કે મારામાં ઉડવાની શક્તિ ને સામર્થ્ય છે. જો હું પગ છોડી દઉં, આ ભૂંગળીની પકડ છોડી દઉં, તો નીચે પડવાનો નથી પણ આકાશમાં ઉડી જવાનો છે, એ ભૂલે છે. એમ આ જીવને એમ છે કે આ શરીર, આ સંયોગો, આ કુટુંબ પરિવાર, આ મિત્રમંડળ, આ સમાજ, આ બધાને લઈને હું છું. એના વિના હું કેમ રહી શકું? એના વગરનો હું લાચાર છું, એકલો છું, દીન છું, એવું એને દીનપણું થઈ ગયું છે. શરીર નહીં હોય તો શરીરનો નાશ થશે, છૂટવાનો કાળ આવશે ત્યારે મારું શું થશે? મારો પણ નાશ થઈ જશે. શરીરને ટકવાના સાધનોને સંયોગ ન રહે તો મારું શું થઈ જશે? ભાઈ તારું કાંઈ થાય એવું કોઈના વિના સર્વકાળે અને અત્યારે તું પરિપૂર્ણ છો. કોઈના વિના જીવી રહ્યો છું અને કોઈના વિના જ સદાય જીવવાનો છું. કોઈને લઈને જીવું છું, ટકું છું, નભું છું, એ પોતાની શક્તિને ભૂલવાની વાત છે. એમાંથી દિન પણ ઊભું થયું છે. આધાર છે, શરીરનો આધાર છે, સંયોગોનો આધાર છે, એમ આધાર લે છે, આધાર પકડે છે. આના આધારે હું જીવું છું, એની શક્તિનું વિસ્મરણ છે.
બરોબર,
પોતાની અનંત શક્તિઓને કારણે અને એના આધારે જીવ શાશ્વતપણે રહેલો છે, શાશ્વતપણે રહેવાનો છે, એમાં કોઈની આવશ્યકતા નથી. આ સ્થિતિ છે. કશાયને મારા માનવા, તે તારી પ્રભુતા નથી. તું નિર્લેપ વસ્તુ છો, અવસ્થાના કશાયથી પણ તું લેપાયેલો નથી. તો ભિન્ન પદાર્થોનું બંધન, ભિન્ન પદાર્થોનો સંબંધ તને છે એ વાત તો રહેતી એકદમ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવનાર તત્વ છે આત્મા. એમ કેમ છે? બિલકુલ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે આ જગતમાં. જેમ સૂર્યચંદ્રને આધાર દેખાતો નથી, નીચે કોઈ આધાર છે
નહીં,
છતાં આકાશમાંથી નીચે પડી જાય છે એમ જોવામાં આવતું નથી, પોતાના માર્ગમાં પરિભ્રમણ કરે છે. રોગનું એનું જે ભ્રમણ છે એ પોતાના માર્ગમાં એ બરાબર પરિભ્રમણ કરે છે આકાશમાં, કોઈના ટેકા વગર, કોઈના આધાર વગર. એમ આ આત્મા પણ જગતનું એક સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતું તત્વ છે, દ્રવ છે. કોઈના આધાર વિના જે પોતાનામાં અસ્થિપણે રહે છે અને રહેવાનું છે, એમાં એને કોઈના આધારની જરૂર છે એમ છે
નહીં.
અનાદિથી છે, અનંતકાળ રહેશે, કોઈથી લેપાતું નથી એમ કહે છે. અંદરમાં જો તો તને કશાયનો લેપ લાગ્યો જ નથી. અવસ્થાનો કશાય જાણે આત્મા સાથે ચોંટેલો છે એમ જણાય છે. તો પણ સ્વભાવભૂત તત્વ છે જે આત્મા, એમાં એ બિલકુલ એની પહોંચ નથી, એની સ્પર્શના માત્ર બિલકુલ નથી. અરે એનો છાયો પડછાયો પડતો નથી એમ કહે છે.
બરોબર,
મૂળ આત્મ સ્વરૂપ જુએ તો એમાં અવસ્થાની મલિનતાનો, વિપરીતતાનો, કશાયનો પડછાયો સુધા પડતો નથી. આમ છે, ભાન કરાવે છે, સ્વરૂપ નું આવું સ્વરૂપ છે એનું ભાન કરાવવા માટેનો બોલ છે.
બરોબર,
એવો છે એમ ભૂલ્યો છે માટે.
બરોબર,
એવું છે એમ ભૂલ્યો છે માટે વર્તમાન અવસ્થામાં દુઃખ ને અનુભવે છે. દુઃખ છે ને વર્તમાન અવસ્થામાં એનું કારણ આવું સ્વરૂપ છે ને એ ભૂલ્યો છે. નિરાકુર સુખની ખાણ છે આત્મા, નિરાકુર સુખની ખાણ છે. એવા અંતર સુખને ભૂલીને કલ્પિત સુખને મેળવવા બહાર ભાવે ભટકે છે, એટલે દ્રવ્ય પણ ભટકે છે.
બરોબર,
પરિભ્રમણ થાય છે. પહેલા ભાવ ભટકે છે, પછી દ્રવ્ય જાય છે. જેવા જીનેન્દ્ર પરમાત્મા છે એવું બિલકુલ અંદર માં વિતરાગ જીન મૂર્તિ છે આત્મા, જીન સુઈ એ આત્મા. પણ એના ભાને એવો છે, એનો ભાન નો હોય તો એને એવો છે એ વાત ક્યારે? આત્મા તો સદાય કષાયો થી નિર્લેપ તરતો ને તરતો જ છે. જેમ પાણીમાં તેલ નાખે તો તેલ જુદું તરે છે. કહેવાય કે પાણીમાં નાખ્યું, પણ પાણીમાં હોવા છતાં પાણીમાં ભળતું નથી. એનો સ્વભાવ જુદો તરવાનો છે. એમ ઉદગળ રજકણો, ઉદગળની પર્યાયો અને રાગાદી કષાયોથી જ્ઞાનમય નિર્મળ આત્મતત્વ છે, ચૈતન જ્યોતિ આત્મા છે, એ જુદો તરે છે એમ કહે છે. જ્ઞાનીઓ એમ કહે છે કે અમારી નજરમાં તો આમ છે. આત્મદ્રષ્ટિ જેને છે એ એમ કહે છે કે આત્મા તો જુદો તરે છે ને, જુદો તરતો અમે જોઈએ છીએ, ભળી જતો અમે જોતા. અજ્ઞાનીઓ કહે છે કે અમે ભળી ગયા હોય એવો અમને અનુભવ થાય છે. કહે છે કે એ તો તારી ભ્રમણા છે, ખરેખર ભળી જતો એ વાત સત્ય નથી, મિથ્યા છે. ખોટી છે કહો કે મિથ્યા છે. આત્મા તો સદાય કષાયોથી નિર્લેપ તરતો ને તરતો જ છે, ચૈતન શક્તિમય છે, ચિન્મય સ્વભાવ છે. એ કષાયની સાથે એકમેક થાય એવું થઈ શકતું નથી. જેમ ઠંડી ગરમીનું જ્ઞાન થાય છે, છતાં શીત ઉષ્ણ રૂપે આત્માનું થવું અશક્ય છે કે શક્ય છે? ગરમીનું જ્ઞાન થાય ત્યારે આત્મા ગરમ થાય, ઠંડીનું જ્ઞાન થાય ત્યારે આત્મા ઠંડો પડી જાય, ટાઢો પડી જાય, કે એમ થવું અશક્ય છે? એમ ચૈતન્ય સ્વભાવનું કષાય રૂપે પરિવર્તન થવું, ચૈતન્ય સ્વભાવ મટી જઈને, આત્માનો ચૈતન્ય સ્વભાવ છે એ મટી જઈને, નાશ થઈને, પલટો મારીને પરિવર્તિત થાય, કષાયમાં પરિવર્તન થાય, એવું બધું ગુરુદેવ શ્રી તો ભેદ જ્ઞાન કરાવવા માટે એટલે હદ સુધી કહેતા. જો ભાઈ, આ તારી અજ્ઞાન દશામાં પણ તારું જ્ઞાન છે એ રાગ રૂપે થઈ ગયું નથી. જે જાણવું જેમાં છે એવું જે જ્ઞાન તત્વ, એ જ્ઞાન રાગ રૂપે થઈ ગયું છે એમ નથી. અભ્યાસમાં ભલે તને એમ લાગે, જ્ઞાનમાં રાગનો પ્રતિબિંબ આવતા તને અધ્યાસ થાય કે હું આવો થયો એમ નથી. ત્યારે પણ જ્ઞાન જ્ઞાન રૂપે રહ્યું છે અને રાગ રાગ રૂપે રહ્યો છે. રાગ જ્ઞાન રૂપે થયું નથી, જ્ઞાન રાગ રૂપે થયો નથી. બે ભિન્ન ભિન્ન તત્વો છે, એના સ્વાદ ભેદ છે, એનું સ્વરૂપ ભેદ છે. કારણ ભેદ છે, એનું ફળ પણ ભેદ જુદું છે. એનું કારણ જુદું છે, એનું ફળ જુદું છે, સ્વરૂપે જુદું છે. સ્વાદમાં અનુભવમાં પણ, સ્વાદમાં એટલે અનુભવમાં પણ એ જુદું છે. જુદાને જુદો જાણવો એમ કે છે, જુદાને ભેગો જાણવો એ ભૂલ છે. મિથ્યાત્તે ભૂલ એમ કહ્યું, મિથ્યાત્તે ભૂલ છે. દ્રષ્ટાંત આપ્યો છે કે જેમ સ્ફટિક મણીમાં પરનું પ્રતિબિંબ પડે છે, જ્યારે સ્ફટિક મણીમાં સા જોડે રહેલા નજીકમાં રહેલા પદાર્થની જાય ઊભી થાય છે, ત્યારે એ સ્ફટિક એવા રંગથી લીપાયમાન થયો કે નહીં? આટલો સવાલ. અવસ્થા તો જાયવાળી અવસ્થા તો સ્ફટિકની છે, તો કે છે કે સ્વરૂપ સ્ફટિકની અવસ્થામાં ભલે રંગની જાય ઊભી થઈ હોય, લાલ પીળો કાળો જે બાજુમાં વસ્તુ હોય એવો, તો પણ સ્વરૂપે સ્ફટિક નિર્લેપ છે કે લેપાયમાન થઈ ગયું છે? સ્ફટિક નિર્લેપ છે, એના સ્વરૂપથી ત્યારે પણ જોવામાં આવે તો સ્ફટિક નિર્લેપ છે. 11મી ગાથામાં જળનો દ્રષ્ટાંત છે. માટીથી મળેલું જળ, કાદવ વાળું જળ મલિન જળ કહેવાય છે. ત્યારે પણ જળના સ્વરૂપને જોવામાં આવે તો જળ જળ પડે છે અને માટી માટી પડે છે. માટી મટીને જળ થઈ છે, જળ છૂટીને મટીને માટી થઈ ગયું છે એમ ત્યારે પણ નથી.
બરાબર.
અને તેથી જ માટીને અને જળને જુદા પાડવાની પ્રક્રિયા થાય છે અને તદ્દન જુદું પડી જાય છે. સંયોગમાં પણ સાથે ન રહે એવું એની અવસ્થા થઈ શકે છે. પણ સંયોગ છે માટે બંને ભળી ગયા છે, પોતાના સ્વરૂપને છોડીને એવા થઈ ગયા છે, નવા સ્વરૂપે થઈ ગયા છે. બે મળીને કોઈ નવો પદાર્થ થઈ ગયો છે કે બંને તત્વોએ પોતાના સ્વરૂપને છોડીને કાંઈ પણ પરિણમન કર્યું છે એ વસ્તુ સ્થિતિ નથી. એમ કેમ જેમ સ્ફટિક મણીમાં પરનું પ્રતિબિંબ પડે છે તેમ કશાય ભાવો વિભાવો જ્ઞાનમાં જણાય છે તે તારામાં બેઠા. સ્ફટિક મણીમાં જેમ રંગની જાય દેખાય છે ત્યારે સ્ફટિક મણીમાં જાય છે એમ ચોખ્ખું દેખાય છે. શું સ્પષ્ટ દેખાય છે કે સ્ફટિક લાલ પીળો થઈ ગયો છે એવું ચોખ્ખું જોવામાં આવે છે. પણ અહીંયા માત્ર અવસ્થા દ્રષ્ટિથી આખા પદાર્થને જોવાની દ્રષ્ટિ છે એને પલટાવવાની વાત છે કે અવસ્થા દ્રષ્ટિમાં એવું વિકૃત સ્વરૂપ દેખાતું હોય પદાર્થનું, ત્યારે પણ પદાર્થના મૂળ સ્વરૂપને અવલોકનમાં લેવું, જોવામાં લેવું, મૂળ સ્વરૂપને જાણવું એ પદાર્થને જાણવાની સાચી દ્રષ્ટિ છે. એ દ્રષ્ટિકોણ સાચો છે. જેમ સ્ફટિક મણીમાં પરનું પ્રતિબિંબ પડે છે તેમ કશાય ભાવો વિભાવો જ્ઞાનમાં જણાય છે. શું થાય છે ખરેખર તો કર્મ છે એનો વિપાક આવે છે. પૂર્વે જે કર્મો સંચિત નિબંધનમાં બંધન કરેલા કર્મો છે એ ક્ષેત્ર આવ્યા છે, એનો પરિપાક એટલે સ્થિતિ પાકે છે, ખરવાનો ટાઈમ આવે છે. એ ખરે એ પહેલા એમાં પાક આવે છે. પાક આવે ત્યારે શું થાય કે એનો જે સ્વાદ છે એ વ્યક્ત થાય છે. એની અવસ્થામાં સ્વાદ છે, જેમ કેરી પાકે ત્યારે એનો મીઠો રસ છે એ વ્યક્ત થાય છે.
બરોબર,
એ પહેલા નહીં. દ્રાક્ષ પાકે ત્યારે એનો મીઠો રસ વ્યક્ત થાય છે, એ પહેલા ખાટો લાગે છે. એમ કર્મનો ઉદય આવે છે ત્યારે એની જે પ્રકૃતિ હોય, ક્રોધની, માનની, માયાની, લોભની, જે કોઈ પ્રકારની પ્રકૃતિ હોય એ વ્યક્ત થાય છે. ક્યાં વ્યક્ત થાય છે? પરમાણુમાં વ્યક્ત થાય છે. જીવના ક્ષેત્રની નજદીકી હોવાથી એમાં એનો પ્રતિબિંબ પડે છે. કેમ કે એ ચૈતન સ્ફટિક છે. આત્મા કેવો છે? આત્મા ચૈતન્ય સ્ફટિક. જેમ ચૈતન્યની, જેમ સ્ફટિકની નજીક કોઈ રંગીન પદાર્થ હોય તો એની જાય એમાં પડે. એ સ્ફટિકની નિર્મળતાનું કારણ છે. લાકડામાં એવું જાય પડતી નથી. લાકડાની અંદર એની જાય ન ઊભી થાય. સંયોગી પદાર્થની જાય લાકડામાં થાય કે ન થાય? નિર્મળ સ્ફટિકમાં થાય છે. એમ ચૈતન્યની અંદર કર્મના ઉદયનો સ્વાદ છે એ પ્રતિબિંબિત થાય છે. શું કહે
છે?
જેમ સ્ફટિકમણીમાં પરનું પ્રતિબિંબ પડે છે તેમ કષાય ભાવો વિભાવો જ્ઞાનમાં જણાય છે. મૂળ તો એ ભાવો છે કર્મ પ્રકૃતિના. આત્માને પોતાના જ્ઞાન સ્વરૂપની સાવધાની નહીં હોવાથી, હું જ્ઞાન માત્ર છું એમ અંતર સાવધાન પોતે નહીં હોવાથી, હું એવો થયો છું એવો ભાવ પણ એને થાય છે. મારામાં આવો ભાવ થાય છે એમ એને થાય છે. જ્ઞાનમાં પ્રતિબિંબ પડે છે, પ્રતિબિંબને પ્રતિબિંબ જાણવાને બદલે મને આવો ભાવ થાય છે એવો પણ એક ભાવ એને ઉભો થાય છે, એ પણ જ્ઞાનમાં જણાય છે.
બરોબર,
એનો કષાય પરિણામ પણ જ્ઞાનમાં પ્રતિબિંબપણાને પામે છે. અને જે કષાય કર્મના ઉદયને અનુસરીને થયો છે એ બંનેનો એક સ્વાદ છે. કર્મના ઉદયરૂપ કર્મ પરમાણુની પ્રકૃતિ, એને અનુસરતો જીવનો વિભાવ, એક સરખા સ્વાદે છે. તેથી બંનેનું નામ એક પાડવામાં આવે છે. બંનેનું એક દ્રવ ક્રોધ, એક ભાવ ક્રોધ. દ્રવ ક્રોધ તે દ્રવ કર્મ છે, ભાવ ક્રોધ તે આત્માનો ભાવ છે. જ્ઞાનમય આત્મા, ચૈતન્ય સ્વરૂપી આત્મા તે રૂપે કદી થતો નથી. એનો સ્વાદ તો નિર્મળ શાંત આનંદ સ્વરૂપ છે. પણ એ સ્વાદ એને અનુભવ ગોચર કેમ થતો નથી કે એ કષાયમાં લીન થાય છે? જે કષાય ભાવનું પ્રતિબિંબ પડ્યું તેમાં લીન થાય છે એટલે એને પોતાના સ્વાદનો અનુભવ થતો નથી. આમ છે તેમ તે ભાવો વિભાવો જ્ઞાનમાં જણાય છે તે તારામાં પેઠા નથી. અરીસામાં અગ્નિ જણાય ત્યારે તે અગ્નિ અરીસામાં પ્રવેશ પામ્યો નથી. તેની ખાતરી એ છે કે અરીસો ત્યારે ઉષ્ણ થયો નથી. અગ્નિ ઉષ્ણ છે અને જેવો ભડભડ અગ્નિ બળે છે એવો જ અરીસામાં બરાબર જણાય છે. છતાં જરા પણ અગ્નિ અરીસામાં બેઠો નથી, પ્રવેશ્યો નથી. કેમ કે અગ્નિ જરા પણ અરીસો ન થયો નથી. એવી જ રીતે બરફ દેખાય તો અરીસો ઠંડો થતો નથી. એમ જો આ આત્મા જ્ઞાન સ્વરૂપી છું એવા ભાનમાં, જ્ઞાનાનુભવમાં રહે તો કર્મના ઉદયનો સ્વાદ એને જ્ઞાનમાં એ રીતે આવે કે આ મને જણાય છે પણ હું તે રૂપે થતો નથી.
એમ એને જ્ઞાન થાય.
બરાબર,
હું તે રૂપે થતો નથી એવું એને જ્ઞાન થાય. જણાય ખરો, છતાં પોતા રૂપે જણાય નહીં, પર રૂપે જણાય છે. પોતાનું પોતાને જ્ઞાન નથી, તે જ્ઞાનનું જ્ઞાનને જ્ઞાન નથી. આત્મા જ્ઞાની છે એમ જ્ઞાની કહે છે, પોતે સ્વીકારતો નથી. એમ સ્વીકારે છે કે હું માણસ છું. પહેલા તો હું આ બે હાથ બે પગવાળો માણસ છું, અને માણસ તરીકેની જે મારી ફરજ સ્વીકારે તો સ્વીકારે એનો અનુભવ થાય કે ન સ્વીકારે એનો અનુભવ થાય. આપણા ઘરમાં વડીલોએ પૂર્વજોએ દાટેલી મૂડી છે, ખબર નથી, અને બહારમાં દારિદ્ર છે તો એ મૂડી છે કે નહીં કોઈ એમ પૂછે કે એને મૂડી છે કે નહીં, પણ એને માટે તો છે એ નહીં હોવા બરાબર. કર્મ કરાવે કેવી રીતે? પોતે સ્વતંત્ર કાર્ય કરનાર તત્વ છે, અનંત શક્તિ સંપન્ન છે, અનંત શક્તિ સંપન્ન છે. બે પદાર્થ કર્મના રચકણ, ઉદગળ રચકણો, કોઈ પણ અવસ્થાએ હોય, કર્મની અવસ્થાએ હોય, નોકર્મની અવસ્થાએ હોય, કોઈ પણ અવસ્થાએ હોય, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી જુદા છે. પૂદગળ રચકણના સ્વચતુષ્ટય પૂદગળમાં છે, જીવના સ્વચતુષ્ટય દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ જીવમાં છે. એમ પદાર્થોની ભિન્નતાનું વિજ્ઞાન છે તે શાસ્ત્રનો ખાસ વિષય છે, એનું વૈજ્ઞાનિક પડખું છે. પદાર્થની ભિન્નતાનો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી વિષય જૈન દર્શન સિવાય કોઈ સંપ્રદાયમાં નથી.
બરાબર,
પહેલે જ મારી શકાય એવું છે કે લાવો કોઈ પણ સંપ્રદાયનું શાસ્ત્ર કે જેમાં જળ ચૈતન્યના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવનું જુદાપણાનું નિરૂપણ હોય. શ્રીમદજીએ મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી એક પત્ર લખ્યો છે, એ ભાઈઓ વેદાંતના પ્રખર વિદ્વાનો હતા, ગોવર્ધનરામ સૂર્યરામ ત્રિપાઠી, મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી, ત્રણ ભાઈઓ હતા.
બરોબર,
ત્રિપાઠી ભાઈઓ બ્રાહ્મણ હતા. એમાં એક બહુ સરસ ચર્ચા કરી છે પત્રમાં કે કોઈ પણ પદાર્થનું પરિજ્ઞાન છે તે તેના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી સ્વચતુષ્ટયથી થાય છે. આત્મા પણ એક પદાર્થ છે, તો આત્માના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના વિષયમાં આપ જે જાણતા હોય જે લક્ષો. ઠીક, આ પ્રશ્ન મૂક્યો છે.
બરાબર,
પેલા પ્રખર વેદાંતના વિદ્વાન છે એને આ એક પ્રશ્ન મૂક્યો છે કે આત્મા એક વસ્તુ છે, એક પદાર્થ છે, એના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ શું છે એ કહો. તો આત્મા સંબંધીનું, આત્મ પદાર્થ વિશેનું આપનું પરિજ્ઞાન ન સમજ પડે તો એ વિષય નથી. ક્યાં તત્વજ્ઞાનની ફિલોસોફી ઘણી છે, છતાં મૂળ જે વસ્તુનું વિજ્ઞાન છે એની જે સ્થાપના છે એ વ્યવસ્થિત નથી. કેમ કે એ કેવળ જ્ઞાનનો વિષય છે, જૈન દર્શનના શાસ્ત્રોમાં છે. કેમ કે કેવળ જ્ઞાનની પરંપરાથી નિરૂપણ હજી ઊભું છે, ચાલુ છે.
બરોબર,
કોઈ પણ આચાર્ય, કોઈ પણ વિદ્વાન, જ્ઞાની, વિદ્વાન કરતા એટલે જ્ઞાની, કોઈ જ્ઞાની કે કોઈ આચાર્ય કે કોઈ મુનિ શાસ્ત્ર રચે ત્યારે એને આ ખ્યાલ આવે છે કે આ હું જે મારા અનુભવમાં આવેલા તત્વનું નિરૂપણ આ શાસ્ત્રમાં કરું છું એની પરંપરા સર્વજ્ઞથી ચાલી આવી છે, એનું નિરૂપણ કરું છું.
બરોબર,
આમ આવે છે. મારા ઘરની વાત કરું છું, હું આમ કહું છું એમ નથી. આ બહુ કુદરતી વિષય છે. જ્યારે પોતે સ્વતંત્ર રચના કરે છે એની મૌલિક રચના સ્વતંત્ર રચના હોય છે તો પણ એ ક્યાંય પણ એના અહંકારમાં આવતા નથી. એનું મૂળ કારણ આ છે કે એમને બરાબર ભાન છે કે આવું જે અતિન્દ્રિય જ્ઞાનમાં આવે એવું જે સ્વરૂપ છે અથવા વસ્તુનું જે અતિન્દ્રિય સ્વરૂપ છે, ઇન્દ્રિય જ્ઞાન જ્યાં પહોંચે નહીં એવું જે સ્વરૂપ છે, એ તો કેવળ જ્ઞાનની પરંપરાથી ચાલ્યું આવે છે. એનું નિરૂપણ જે ચાલ્યું આવે છે એ સર્વજ્ઞની પરંપરાથી આ વસ્તુ ઊભી છે. અત્યારે ભલે મારા જ્ઞાનમાં આવી છે, મારા અનુભવમાં આવી છે, મારું જ્ઞાન પણ અતિન્દ્રિય પર્યાય પરિણમ્યું છે, એટલે મને એ સર્વ વાતોની પ્રતીતિ વર્તે છે. પણ છતાં જે નિરૂપણની પરંપરા ચાલી આવી છે એ વાત તો અખંડ એમને એમ રહે છે, એમાં હું કઈ નવું લાવું છું મારા અનુભવથી એવું નથી. મારા અનુભવની એ સાક્ષી પૂરે છે અને એ કથનમાં મારો અનુભવ સાક્ષી પૂરે છે. આમ છે નહીં, પણ પોતાના તો છે ને એમ કે આત્મા ને અસંખ્ય એક પરમાણુના યુનિટ ગજથી પ્રમાણથી માપીએ તો અસંખ્ય પરમાણુ એનું સ્વક્ષેત્ર છે. અખંડ ક્ષેત્રથી આમ છે. ભાવથી જુઓ તો ભલે અરૂપી છે પણ છે તો ખરું ને, એને કોઈ ચોક્કસ ક્ષેત્ર જ નથી એમ તો ન કહી શકાય. જેમ આકાશ અનંત છે એવી રીતે આત્મા છે. સામાન્ય રીતે એમ કહેવામાં આવે છે વેદાંતમાં જે ભિન્ન ભિન્ન વહેંચાયેલા અભિપ્રાય છે એમાં એક અભિપ્રાય આવો કે આત્મા સર્વવ્યાપક છે. જેમ આકાશ સર્વવ્યાપક છે, જો કે આકાશને જુદું દ્રવ્ય નથી ગણતા, પદાર્થ નથી ગણતા, અવકાશને આકાશ કહે છે, ખાલી જગ્યાને આકાશ કહે છે. અવકાશનો અપભ્રંશ તે આકાશ, ખાલી જગ્યા તે આકાશ. જૈન દર્શનમાં એમ નથી, આકાશ નામનો એક પદાર્થ છે જેને પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ છે. એમ આત્મા છે એ સર્વવ્યાપક નથી, પણ સંસારી આત્મા સ્વદેહ પ્રમાણે એના ક્ષેત્રથી વ્યાપક છે, વ્યાપેલો છે. ક્ષેત્ર અપેક્ષાએ કેટલામાં વ્યાપેલો છે કે સંસારી આત્માઓ સ્વદેહ પ્રમાણે વ્યાપેલા છે. કીડીને એટલી વ્યાપકતા છે ક્ષેત્રની, એના દેહ જેટલી, હાથીને એના દેહ જેટલી, એમ છે. મનુષ્યમાં બધાને ભિન્ન ભિન્ન
અસંખ્યા
પ્રદેશ, બધાના એક સરખા અસંખ્યા, છતાં આવું એનું ક્ષેત્ર છે, સર્વવ્યાપક નથી. અને સિદ્ધાલયમાં જે સંસારી ને બે જાત લઈએ તો સિદ્ધાત્માઓનું ક્ષેત્ર કેટલું કેવડું, કે એમનું જે શરીર ચરમ શરીર હતું, છેલ્લું શરીર હતું, એનાથી કિંચિત ન્યૂનું થોડો ફેર પડે છે આકારમાં. બાકી મનુષ્ય આકારે જ હોય છે ત્યાં. બધા સિદ્ધાત્માઓ સિદ્ધાલયમાં મનુષ્ય આકારે છેલ્લા શરીર એમાં. કેટલાકના 500 ધનુષના શરીર હતા, ઋષભદેવ ભગવાન જેવાના. છેલ્લે મહાવીર સ્વામી થયા, 7-8 શરીર હતું. તેનાથી થોડુંક ફેર પડે, કિંચિત ફેર પડે, એટલા ન્યૂન પડે. બે અવસ્થામાં ત્યાં છે, એક ખડગાસન અને એક પદ્માસન. સિદ્ધાત્માઓની બે અવસ્થા છે. છેલ્લે જે જેવું તપમાં ધ્યાનમાં પદ્માસને રહ્યા એ તેમને તેવા આકારે ઉપર ગયા. જેવું ખડગાસને કાઉસદમાં હતા એમણે છેલ્લું શરીર છોડીને નિર્વાણમાં ઉપર ગયા સિતાલીમાં. તો એ આકાર, બસ આ બે આકાર છે. પણ એનો આકાર નથી એમ નથી. ઇન્દ્રિય જ્ઞાનમાં એનો આકાર જણાતો નથી,
બરાબર.
કેવળ જ્ઞાનમાં તો એની બરાબર બાઉન્ડ્રી જણાય છે. કેવળ જ્ઞાનમાં તો વસ્તુ અરૂપી પદાર્થ પણ એના ક્ષેત્રના આકાર સહિત જણાય છે. ઇન્દ્રિય જ્ઞાન એટલું નિર્મળ નથી અથવા એટલું હીણું ઊણું છે, અલ્પ છે, કે માત્ર તે રૂપી પદાર્થોને, રૂપી પૂદગળ રજકણોને, સ્થૂળ પર્યાયને પ્રાપ્ત હોય ત્યારે જાણે છે. સૂક્ષ્મને પ્રાપ્ત હોય ત્યારે પણ એને જાણે, જેમ કે કર્મના રજકણો સૂક્ષ્મ પર્યાયને પ્રાપ્ત છે એને કોઈ છદ્મસ્થ જીવ ઇન્દ્રિય જ્ઞાનથી ન જાણી શકે,
બરાબર,
કે કેટલા કર્મ આવ્યા, કેટલા ગયા, કેટલા ખયા, કેટલા સ્થિતિમાં છે, સત્તામાં છે, કાંઈ ન જાણી શકે. મન, ઉદય, સત્તા, આશ્રવ અને નિર્જરા મોક્ષ એ કઈને ન જાણે. આ બધી કર્મની પર્યાયો છે, પણ છદ્મસ્થને એનું જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાનમાં થતું નથી. એ કર્મની કારણ વર્ગણાઓ અનંત આખા લોકમાં વ્યાપેલી છે, ભરેલી છે. એક કે રચણ કોઈને દેખાય નહીં સંસારી જીવને. એવી જ રીતે અનંત સૂક્ષ્મ પરમાણુઓ આખા લોકમાં ઠાંસી ઠાંસીને ભરેલા છે. ભાષા વર્ગણા પણ વ્યાપેલી છે, દેખાય છે ભાષા વર્ગણા. જેટલા સ્કંધો અથડાઈને અવાજ રૂપે થાય એ સ્થૂળ પર્યાય થાય છે ભાષા વર્ગણાનો, ત્યારે ઇન્દ્રિય જ્ઞાન ગોચર થાય છે કે આવો અવાજ આવે છે. બાકી સૂક્ષ્મ પર્યાય ઉદ્ગળ પરમાણુઓ પરિણમે છે એ પણ ઇન્દ્રિય જ્ઞાન ગોચર થતા નથી. છતાં પ્રત્યેક પરમાણુને તેના દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવ છે,
બરાબર.
હવે દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવ નિરૂપણ કરવાથી શું નક્કી થાય છે? કે તે તે પદાર્થનું સ્વરૂપ અસ્તિત્વ છે એ સ્વતંત્ર અને ભિન્ન છે, કોઈને આધીન નથી. તેથી કર્મના પરમાણુઓ જીવને વિકાર કરાવે, ઉદયમાન થઈને, કે જીવ પોતે કોઈ પણ કાર્ય પૂદગળ રજકણોનું કરે એ અશક્ય છે,
અશક્ય છે,
બની શકતું નથી. આમ છે અમારે તો સંપ્રદાયમાં, આ નહોતું વિષ્ણુ સંપ્રદાયમાં, કાંઈ વિષય નથી. પહેલું પહેલું એ જાણ્યું કે પહેલેથી પદ્ધતિ અનુભવથી નક્કી કરવાની હતી, એમ છું કે આ નક્કી કરવું જોઈએ. તો જ્યારે જીવ રજકણનું કાર્ય કરી શકતો નથી તો આ જીવ ક્ષણે ક્ષણે સંયોગમાં રહેલા અન્ય પદાર્થો, જે અજીવ સ્વરૂપે, જળ સ્વરૂપે ભૌતિક પદાર્થો છે, એના કાર્ય કરવા માટે તો ઉત્સાહિત થાય છે, એનું કાર્ય કરે છે એવું એને લાગે છે, એવા ભાવ પણ કરે છે. અને ભાવ કરે છે અને કાર્ય થાય છે ત્યારે એમ એને જાણે છે કે આ કાર્ય તો હું કરું છું, જેમ કે હું ખાઉં છું, દાળને ભાત મેં જોયા, કોળિયા લઈને મેં ખાધા, તો ના પાડે છે શાસ્ત્રકાર કે જીવ કરતો નથી, તો આ મેં કર્યું કે ન કર્યું, આ ક્રિયા છે એમાં મારો અનુભવ શું છે. જો તપાસ કરે તો જીવે ભાવ કર્યો છે, શું કર્યું છે,
ભાવ કર્યો.
જ્યારે દાળ ભાત ચોળતો હતો ત્યારે ચોળાતા હતા, ત્યારે ચોળતો નહોતો પણ ચોળાતા હતા ત્યારે હું ચોળું છું એવો ભાવ જ માત્ર કર્યો છે. ઓર્ડર કર્યો તો એને, આને ઓર્ડર કરો તો આને ખબર પડે છે? ઓર્ડર તો એને કરે કે જે ઓર્ડર ને સમજી શકે એને,
બરાબર.
ઘરમાં 5 વર્ષનું બાળક હોય એને એમ કહેવાય કે બેટા પાણીનો પ્યાલો લાવો, પણ 50 વર્ષનો ઘોડો હોય ને એને ન કહેવાય. બે જીવ છે તોય તે કે મારે મારે પાણી પીવું છે, કઈક પાણીની વ્યવસ્થા કરો,
ન કહેવાય,
બરાબર. તો પછી રજકણ લાકડાને એમ કહેવાય કે તું પાણી લાવ મારા માટે? પણ દેહ ને ખબર પડે છે, દેહ ને જ્ઞાન છે, જેને ઓર્ડર કોને કરાય, જે ઓર્ડર ને સમજી શકે એને કરાય. એક વર્ષના બાળકને ન કહેવાય કે તું પાણી લા. ઘરમાં પ્રાણી કૂતરું પાડ્યું હોય, બહુ સમજદાર હોય તો એને ન કહેવાય. બરાબર છે,
બરાબર. એમ
જે યોગ્ય હોય સમજવાને એને કહેવાય. તો આ જેટલા શરીરથી માનીને જેટલા જડ રજકણો છે એ આ જીવના હુકમને સમજી શકે છે? તો કેવી રીતે એ હુકમ એને કરે નહીં, પાળે અને એનું કામ કરે કેવી રીતે બને? હે, દેખાય છે એમાં કઈ ભૂલ તો નથી થતી ને? આટલું હવે પૂછો. જેટલું નજરે દેખાય એમાં કઈ ભૂલ તો નથી થતી ને? એ પૂછે છે. નજરમાં છેતરાવાની સંભાવના ખરી કે નહીં? હે, તમે એમ કહો કે મારી નજરો નજર ફલાણું જોયું, એવું ન બન્યું હોય, એવું બને કે ન બને? હે, છેતરાઈ જાય છે કે નજર? એમ અહીંયા એમ કે ભાઈ કઈક ભૂલ થાય છે. જે જળ રજકણોને જ્ઞાન નથી એને તે એમ માન્યું છે કે મારી ઈચ્છા પ્રમાણે આ રજકણો કામ કરે છે. પણ તારી ઈચ્છાને સમજવાની ક્ષમતા તે રજકણો ધરાવતા નથી કે જેથી તારી ઈચ્છા અનુસાર તેઓ કામ કરે. એવું બની શકતો નથી. કાગ ને બેસવું ને ડાળ ને પડવું થાય, તેથી કાગડો બેસે ને ડાળ પડે એ વાત શક્ય છે? એ કાગડો બેઠો ને ડાળ ને પાડી, ભાઈ એવા હો કાગડા બે, હજાર કાગડા બે, ડાળ ન પડે. એક કાગડા થી તો પડવાનો સવાલ નથી. ડાળ પડી માટે કાગડા એ પાડી એમ ચોટી જવું, એ વાત તો વ્યાજબી નથી. એમ પરિણમનશીલ એવા જે રજકણો, પ્રત્યેક રજકણ પરિણમનશીલ છે.
બરોબર,
જે સ્વયં પરિણમી રહ્યા છે એને હું પરિણમાવું છું એમ આ આત્મા બીજાનો ધણી થાય છે. તમારી સંપત્તિનો હું માલિક થાવ એ ગુનો છે કે નહીં?
ગુનો, ચોર.
વળી એનું પરિણમન એવું છે કે એને તમે એ થઈ જ રહ્યું છે એને અટકાવી શકાતું નથી.
બરાબર,
કરી શકાતું નથી અને થાય છે એને અટકાવી શકાતું નથી. આ શરીર વૃદ્ધ ન થાય એમ તમારી ઈચ્છા છે, સૌની આ ઈચ્છા છે. હે, કરતલી પડે ચામડી કોણ ઈચ્છે છે? યુવાનીમાં જે ફર્સ્ટ ક્લાસ સારું શરીર દેખાતું હતું એના બદલે હવે કરતલી પડવા માંડી, કેમ? એ રજકણો તમારા હુકમને માનતા નથી. તમે એમ કહો છો હું ખાઉં છું ત્યારે આ રજકણો મારા હુકમને માને છે, ચોળવાનું કામ કરે છે મારો હાથ, કોળિયા ઉપાડી ઉપાડી મોઢામાં મૂકવાનું કામ કરે છે, દાંત જીભથી ચાલવાનું કામ થાય છે. તો આ શરીર વૃદ્ધ થાય છે એવી તમારી ઈચ્છા નથી અને એ રજકણો કેમ કામ કરતા નથી? સોનાની ને મોતીની ભસ્મો ખવડાવે એને એવું ને એવું રાખવા માટે ખાતા 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 એ જ વખતે ભાઈ સાહેબ ઉપડી જાય. પણ એને તો અહીંયા રહેવું છે ને, આ શરીર એને છોડવું નથી, કેમ ત્યાંથી જાય છે? ભાઈ, તું તારા પ્રત્યેક કાર્યના અનુભવને તપાસ તો તને અનુભવથી એમ લાગશે કે હું ભાવ કરું છું, તે કાર્યો કરવાનો ભાવ થવાનું, ભાવવાન પદાર્થનું કાર્યક્ષેત્રની મર્યાદા ફક્ત આટલી જ છે.
બરોબર,
આથી વધારે પોતાના કાર્યના ક્ષેત્રની મર્યાદા નથી. જીવના કાર્યના ક્ષેત્રની મર્યાદા એ ભાવ કરે એટલો છે, એથી વધારે નથી. બાકી પૂતગળ રજકણો સ્વતંત્ર પરિણમે છે, એની સ્વતંત્રતામાં હસ્તક્ષેપ કરવાનો કોઈ જીવનો, ચાહે તે ઇન્દ્રની પદવી ધારક હોય, ચક્રવર્તી નરેન્દ્રની પદવી ધારક હોય, કે અરિહંત જિનેન્દ્રની પદવી ધારક હોય, એમ નથી કે અહીંયા ભગવાન બધું કરી દે છે, એ પણ અહીંયા નથી. જિનેન્દ્ર પણ એક રજકણનું કાર્ય કરવા અસમર્થ છે, એક પણ રજકણનું કાર્ય કરવા માટે અસમર્થ છે. આ વસ્તુની સ્થિતિ છે. એમ એમણે કેવળ જ્ઞાન સહિતની દશામાં દિવ્ય ધ્વનિમાં જાહેર કરેલું છે, પ્રસિદ્ધ કરેલું છે.
બરોબર.
આપણે અનશન નહી પણ સંથારો ની વાત કરો છો ને,
સમાધિ મને.
પણ એમાં એવું છે કે નહીં, એ વખતે કઈ મોક્ષ જ થાય એવું કોને કઈ? સામાન્ય રીતે જે કોઈ મુક્ત આત્માઓ છે, જેને ચરમ શરીર હોય છે, એ બધા વજ્રના સંગ્રહણ વાળા શરીર વાળા હોય છે.
બરોબર.
એને અશ્રાતા એ આવે ને સુઈ જવું પડે મુક્તિ વખતે, એવું બનતું નથી. વજ્રનારાજ સહન એને કે છે, વજ્ર શબ્દ અંદર વાપરો.
હે,
કોણ? પ્રથમ તો મુનિ દશા વગર, ચારિત્ર વગર કોઈની મુક્તિ હોય એવું બનતું
બનતો નથી. એક વાત
કોઈ આત્માઓ મુનિ દશામાં પ્રવેશ થાય નહીં, અને ગ્રહસ્થ દશામાં હોય અને ગમે તે ક્રિયામાં હોય અને એની મુક્તિ થાય એવું બનતું નથી. ચારિત્રમાં પણ જે ચરમ શરીરી આત્માઓ હોય છે એ વજ્રનારા સહનન વાળા હોય છે.
બરોબર.
એ સહનન એવા હોય છે કે એને કોઈ માંદગી આવે ને સુઈ રહેવું પડે, અને ડચકા ખાતા ખાતા દેહ ત્યાગ કરે, એ ચરમ શરીરી આત્માઓ નથી હોતું. એનો પુરુષાર્થ પણ મજબૂત અને એનું કુદરતી રીતે એનું શરીર પણ મજબૂત જ હોય છે. જન્મથી એ સહનન એને હોય છે, નવી પર્યાય નથી. એટલે એ પરિસ્થિતિમાં કોઈ નિર્વાણને પ્રાપ્ત થતું નથી. નિર્વાણને પ્રાપ્ત થનારા આત્માઓ ધ્યાનસ્થ દશામાં જ હોય છે. ક્યાંય પદ્માસનથી ધ્યાનસ્થ દશામાં હોય ને ક્યાં ખડગાસનથી ધ્યાનસ્થ દશામાં. કેવળ જ્ઞાન થાય ને મોક્ષ જાય, પણ અરિહંત દશા 13મા ગુણસ્થાન ને પ્રાપ્ત કરે ત્યારે એનો ઉપસર્ગ પરિસર ન રહે. કોઈ કેવળી ને ઉપસર્ગ પરિસર ન હોય, આ એનો સિદ્ધાંત છે.
બરોબર.
કેમ કે ત્યાં એટલા કર્મ ખરી જાય છે, અરિહંત દશા હતા. એટલા 12મા ગુણસ્થાનનું નામ શું છે? ક્ષીણમોહ ગુણસ્થાન. જ્યારે મોહ ક્ષીણ થયો ત્યારે સર્વથી જે સ્થિતિ છે વધુમાં વધુ એ ક્ષીણમોહની છે, ઘાટીમાં મોહની પ્રકૃતિની. બાકીના પછી રહેતા નથી. અને વેદની રીએ છે પણ એમાં અશાતા વેદની નથી રહેતી, શાતા વેદની પ્રકૃતિ છે. એટલે એને ક્યાંય ઉત્સર્ગ પરિસરનો પ્રકાર હતો નથી.
આત્માના દરેક ક્ષેત્ર કાલ ભાવ
જુદા, આત્માના જુદા, પરમાણુના જુદા. કોઈનું કાર્ય કોઈ કરે એ સિદ્ધાંતમાં નથી.
બરોબર.
ઉપચારથી એમ કહેવાય કે કર્મના ઉદયને લઈને જીવને વિકાસ થાય છે, પણ એમાં દેખાડવું છે એમ એવું શાસ્ત્ર વચન હોય તો એમાં શું દર્શાવવું છે? કે આ જીવે સ્વરૂપ સાવધાની છોડીને ઉદયમાં અવલંબન, ઉદયનું અવલંબન લીધું તેથી તેને વિકાસ થયો. પણ એ અવલંબન એણે ઉદયનું સ્વતંત્રપણે લીધું છે. પરમાણુને જીવની પર્યાય પોતા બાજુ વાળવીને ખેંચવી એવું જ્ઞાન નથી, ને એવું કોઈ એનામાં કારણ કાર્ય નથી.
બરોબર.
એવી કોઈ શક્તિ નથી કે જીવની પર્યાયને, અરૂપી દ્રવ્યને પણ એ પોતાની બાજુ ખેંચી લે ને વાળી લે ને પકડી લે ને બાંધી લે કે કાંઈ કરી લે. એ પરમાણુમાં સામર્થ્ય નથી. અને જીવ એવ જ્ઞાનના સામર્થ્યને પ્રાપ્ત કરે તો એક રજકણની પર્યાયને આડી અવળી કરી નાખે, એ જીવના સામર્થ્યમાં નથી, જીવના અધિકારમાં નથી.
બરોબર.
આમ બે પદાર્થની સ્વતંત્રતા અને ભિન્નતા 100 એ 100% પૂરેપૂરી સદાય રહે છે, કોઈ કાળમાં ઓછી વૃત્તિ થાય છે એવું બધું
નથી.
નહીં તો બે પદાર્થ એક થઈ જાય. બે પદાર્થ સ્વતંત્ર અસ્તિત્વ ન ધરાવે તો બે પદાર્થ બે પણ આનંદ નહીં પામતા, એક થઈ જાય. એક પણ પદાર્થ વિશ્વમાંથી ઓછો થાય તો આખા વિશ્વનો ક્રમે કરીને અભાવ થાય. પણ એ વસ્તુ ક્યારે પણ બની શકતી
નથી.
પ્રલય પ્રલય થતો નથી જગતમાં, એમ કે કેટલાક ભાગમાં પાણી કે કેટલાક ભાગમાં આગ થાય એટલે કઈ આખા વિશ્વનો પ્રલય થાય છે એમ છે. ઓફિસે બ્રહ્મા કુમારી બેન આવ્યા હતા તો કઈ હિસાબ ગયો હતો, એની સાથે જે હિસાબ કિતાબ કરવાના ભાઈ હતા એ પરિચિત હતા, માનતા હશે પ્રજાપતિ. તમારે વર્ષોથી એમ કહેવાય છે 4 વર્ષ પછી પ્રલય થશે, 5 વર્ષ પછી પ્રલય થશે, 7-8 વર્ષ પહેલા આબુમાં તમારા આશ્રમમાં હું ગયો હતો, કીધું તો આજુબાજુના એક બહેન હતા, કામ માણસ છે, આવને સમજાવીએ કંઈક આપણું તત્વજ્ઞાન. વાત વાતમાં ઘણી વાતો કરી એમાં કે પ્રલય થવાનો છે 4-5 વર્ષ પછી. એડ્રેસ લખી લ્યો મારો, 5 વર્ષ પછી પ્રલય છે નહીં, હું તો જીવતો જ છું, તમે જીવતા છો ઘણું કરી. આ તમે ક્યાંક ખોટી રીતે ખોટી માન્યતામાં આવ્યા છો એ સમજાય જશે. પછી કેવી ટ્વિસ્ટ કરી પાછને, આવું થયું કીધું, હજી તમારે આ તો ચાલે જ છે પ્રલયની વાત તો. કે એ તો જીવની અંદર જે ખરાબી છે ને એનો પ્રલય કરવાની વાત છે, જે દૂષણ છે દોષ છે એનો પ્રલય કરવાની વાત છે. ઠીક છે, ચાલો. એમાં 4 વર્ષ ને 5 વર્ષ ની મુદત ની શું જરૂર છે? એમાં આ વાત ક્યાંથી કરી ગઈ 4 વર્ષ 5 વર્ષ ની? 1980 તમે એમ કે 1985 પ્રલય થશે તો કોઈ પણ જીવ જયારે શુદ્ધ થાય ત્યારે એની બુરાઈ ને એનો દોષ ને એનો પ્રલય થાય. તો કે નહીં નહીં, અમે તો આટલો ત્યાગ કરીએ છીએ, તમે ક્યાં એટલો ત્યાગ કરો છો? અમે તો છોડીએ તો છીએ, કોઈ વ્યસન ન હોય અમારા અનુયાયીઓ ને ફલાણું એ વાત થોડી બીજી છે. એવું બધું ચાલે છે જગતમાં. કલ્પના ધર્મનામાં, ધર્મમાં અનેક કલ્પના કરે છે. મૂળ વસ્તુનું સ્વરૂપ ન સમજાય સ્વપર પદાર્થોનું, ત્યારે કાંઈ ને કાંઈ કલ્પના કરીને એને ધર્મના સ્થાનમાં ગોઠવી દેવામાં આવે છે. ઘણા માનનારાઓ નીકળે એટલે એનો સંપ્રદાય થાય જાય. બીજું શું, ભિન્ન સંપ્રદાય માણસ ક્યારે કરે, ભિન્ન વાળો ક્યારે કરે? કે જ્યાં મૂળ માર્ગ ચાલતો હોય ત્યાં પોતાનું અહમ ન પોસાતું હોય ત્યારે જુદો પડે. જુદો પડીને બધી જુદી ગોઠવણ કરે અને એમાં જુદી જુદી ક્રિયાઓ અને પ્રક્રિયાઓને બધું ગોઠવે ને આ અમારું છે, ઓલાના જેવું નથી પણ અમારું આ જુદું છે અને આ અમારું જુદું છે, ઓલા કરતા સારું છે, બસ આમ છે એમ. એ ટોળું થાય ત્યારે એને સંપ્રદાય કહેવામાં આવે છે. ભગવાનની એ આજ્ઞા છે કે વ્યવહારે અને નિશ્ચયે જે કાંઈ પરંપરા ચાલી આવે છે મૂળ માર્ગની, એમાં કિંચિત માત્ર ફેરફાર કરવો નહીં. મહાવીરમાં જે એક જીન માર્ગ ચાલે છે એવો માર્ગ ચાલતો જોઈએ,
બરોબર.
એમાં ફેરફાર કરે તે ભગવાનની આજ્ઞા ઉપર પગ દેનાર છે,
બરોબર.
એને એમ કહેતા હતા કે માર્ગને તોડનાર છે, માર્ગને લૂંટનાર છે,
બરોબર.
એની મર્યાદા છે, અતીત એટલે મર્યાદા વિનાનો, તો મર્યાદા વિનાનો નથી, એના આનંદ ગુણની મર્યાદા છે. પછી એક એક ગુણની સામર્થ અપેક્ષા એ ભલે અમર્યાદિત છે, સંખ્યા એ ભલે એની અમર્યાદા છે, અનંત છે, પણ છતાં જેટલા છે એટલા છે. કાળ અને કાળ એટલે પર્યાય એની મર્યાદા છે, એ સ્વકાર્ય સ્વપદાર્થનું જ કાર્ય કરી શકે, પર પદાર્થનું કાર્ય ન કરી શકે એવી એની મર્યાદા છે. એટલે એ ભાવની અંદર અનંત પોતાના સ્વભાવ ભાવમાં રમે છે એવો અર્થ લેવો જોઈએ. જેમ કે સર્વવ્યાપક છે એમ કે ક્ષેત્રથી, તો એનું જ્ઞાન જેમ પર પદાર્થમાં ઉતરીને જાણી લઈએ એવું સ્પષ્ટ જાણે છે એ અપેક્ષાએ એને સર્વવ્યાપક કહ્યું. પણ કોઈ આત્માના કેવળ જ્ઞાનની પર્યાય એના સ્વક્ષેત્રથી બહાર નીકળીને જગતના